તારીખ 25/11/1982 શ્રી પરમાગમસાર બોલ નંબર 116 અને 117 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 26
સામાન્ય રીતે અજ્ઞાનથી રાગને સાધન માનીને એટલે કે ભૂલથી રાગને જ ધર્મ માનીને ઉપાસવામાં આવે છે અને તેમાં પણ થોડાક આગળ ચાલે છે એમ સમજે છે કે વ્યવહાર રત્નત્રયનો રાગ છે એટલે વ્યવહાર શ્રદ્ધાન વ્યવહાર જ્ઞાન અને વ્યવહાર ચારિત્ર નવ તત્વની શ્રદ્ધા શાસ્ત્રાદિનું જ્ઞાન સાચા દેવગુરુની શ્રદ્ધા અને વ્રતની સંયમ આદિ ચારિત્ર વ્યવહાર ચારિત્ર એ પ્રકારના કારણ સેવવાથી નિશ્ચય ધર્મ પ્રગટે છે. અહીંયા એ સિદ્ધ કર્યું કે જો એક એક સમયનું પરિણામ વિકારી કે અવિકારી તદ્દન સ્વતંત્ર હોય તો પછી વ્યવહાર રત્નત્રયના રાગથી મોક્ષ માર્ગ થાય એમ કેમ બને એમ કેમ છે. એથી આગળ પરમ શુદ્ધ નિશ્ચયને એનો વિષય એ લીધો કે જે નિશ્ચય માર્ગ છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ પર્યાય એટલી સ્વતંત્ર છે કે તે સમયના ષટકારકથી ઉત્પન્ન થાય છે કે જેના ઉત્પન્ન થવા માટે એના શુદ્ધ ત્રિકાળી દ્રવ્યની પણ અપેક્ષા નથી, જેના સન્મુખ થઈને જેને અવલંબીને એ ઉત્પન્ન થાય છે તો પણ સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે, ભલે સ્વદ્રવ્યનું અંતર અવલંબન છે તો પણ સ્વતંત્રતા એની એમને એમ છે, અબાધિત છે, તો પછી એવા મોક્ષ માર્ગને રાગની અપેક્ષાથી ઉત્પન્ન થવું થાય એ વાત ક્યાં રહે છે. જેનો ટેકો ને આશ્રયને આધાર ગણવામાં આવે છે એની પણ એ પરતંત્ર નથી પર્યાય, તો પૂર્વ રાગની મલિન રાગની એ પરતંત્ર છે, એને વશ છે, એને કારણે છે, એ વાત કેવી રીતે બને એ કેમ બને. કેટલું બધું દલીલની જગ્યાએ એમ કહી શકાય કે એટલી મજબૂત દલીલ છે, આ ઠોસ દલીલ છે કે જે મોક્ષ માર્ગના સ્વતંત્ર પરિણામને સ્વદ્રવ્યનું કારણ નથી એને તમારે રાગનું કારણ ઠરાવવું છે, એ વાત કેટલી પાંગળી છે કે એ વાત તો કોઈ રીતે સિદ્ધ થાય એવું નથી એમ લીધું છે. એમાં 115 થયો, 106 શુદ્ધ પારિણામી ભાવ એવા ત્રિકાળી સહજાનંદ પ્રભુને અવલંબનારો જે ભાવના ત્રિકાળી નિજાનંદ પ્રભુ તે ભાવ છે અને તેના લક્ષ્ય તેના અવલંબે જે નિશ્ચય મોક્ષનો માર્ગ પ્રગટે છે તે ભાવના છે. એવી ભાવનારૂપ પર્યાય ઉપશમ ક્ષયોપશમ અને ક્ષાયિક ભાવો એવી ભાવનારૂપ ઉપશમ ક્ષયોપશમ અને ક્ષાયિક ભાવો સમસ્ત રાગાદી રહી છે એમાં રાગ નથી, શુદ્ધ પર્યાયો છે. શું કે છે? શુદ્ધ દ્રવ્ય અને શુદ્ધ પર્યાયનું નિરૂપણ છે એમાં કે શુદ્ધ પારિણામિક ભાવ છે તે પ્રભુ આત્મા છે એમ કેવું છે. જે શુદ્ધ પારિણામિક ભાવ છે તે તો આત્મા છે, ચૈતન્ય પ્રભુ છે, એ ત્રણેય કાળે પોતાના અનંત સહજાનંદને ધારણ કરીને રહેલો ભગવાન છે, જેમાં અનંત અનંત આનંદ આદિ અનંત દિવ્ય ગુણો ત્રણેય કાળે અવસ્થિત છે, સમવસ્થિત છે, સારી રીતે રહેલા છે. એવા તત્વને અવલંબનારો, એને અવલંબનારો ભાવ, એને લક્ષમાં લેનારો ભાવ એમ કે છે. એટલે અવલંબનારો ને લક્ષમાં લેનારો ભાવ એટલે શું છે? એ ભાવમાં કે આ હું એમ છે. અવલંબનનો અર્થ શું છે? કે આ હું, જ્યાં પોતાની સત્તા છે, જ્યાં પોતાનું અસ્તિત્વ છે, ત્યાં અહમપણું છે, ત્યાં અહમપણું આવે છે, તે સત્ય છે. અસ્તિત્વ છે ત્યાં અસ્તિત્વ ગ્રહણ થાય છે, જ્યાં અસ્તિત્વ સ્વભાવ છે, ત્રિકાળ અસ્તિત્વ સ્વભાવ છે, તે અસ્તિત્વનું ગ્રહણ થવું તે સમ્યક છે, સત્ય છે, એને અવલંબન કહે છે. આ હું એવો જે એવી જે ભાવના, એને ખરેખર ભાવના કહેવામાં આવે છે. એ વિકલ્પ રહિત છે એમ કહેવું છે. એવી જે ભાવના છે તે રાગ રહિત છે અથવા વિકલ્પ રહિત છે, એમાં રાગ નથી. જે ત્રિકાળી નિજાનંદ પ્રભુ તે ભાવ છે એમ કેવું છે. ટૂંકામાં ઉપલા વાક્યને હાવ ટૂંકામાં લીધું તો ત્રિકાળી નિજ આનંદ પ્રભુ તે ભાવ છે, સ્વભાવ ભાવ તે ભાવ છે, ભાવનો કંદ છે, સ્વભાવનો પિંડ છે, સ્વરૂપ રસ છે, એની અંદર અનંત સ્વરૂપ રસ છે. એક વિચાર આવ્યો હતો કે સામાન્ય રસ, એમાં રસની તારતમ્યતા ઓછી છે એવો કોઈ વિચાર હોય, કોઈ પણ પરિણામ હોય, અને તે જ વિષયમાં સરસ એકદમ રસ વધેલા પરિણામ હોય, એમાં પણ બહુ મોટો ફેર જોવામાં આવે છે. એક દ્રષ્ટાંત લઈએ કે શુદ્ધાત્માનું સહજાત્માનું વર્ણન શાસ્ત્રમાં આવે અને એ વર્ણનને કોઈ પણ અજ્ઞાની પંડિત વિદ્વાન પણ એનું નિરૂપણ કરે કે આત્મા આવો છે, તે જ સ્થાને કોઈ અનુભવી એનું વર્ણન નિરૂપણ કરે ત્યારે શબ્દો લગભગ સરખા હોય, અથવા વિદ્વાનના શબ્દો કોઈ વિશિષ્ટ પણ હોય વિદવત્તાને અનુસરનારા, તો પણ બે વચ્ચે ફરક શું છે એમ જો વિચારવામાં આવે તો ફરક એ છે કે એકમાં નિરસપણું છે ને એકમાં ઘણો રસ છે. કેમ કે જ્ઞાનીને તે આત્મા કહેતા તે આત્માના અનંત સામર્થ્યનો ભાવ ભાસે છે. એ ભાવ ભાષણ સહિત એની ભાષારૂપ વ્યવહાર ચાલે છે ત્યારે એને ઘણો રસ ઉપજે છે. એટલે એવા પ્રગટ અનુભવના ચૈતન્ય રસ સહિત ધારા તો ચાલે છે ને, જ્ઞાતા ધારા તો ચાલે છે, એવા પ્રગટ અનુભવના રસ સહિત જે આત્મા બતાવે છે અને એક ન દેખાય અને અંધ હોય અંધ માણસ એ આત્માને જોયા વગર કહે છે કે જેમાં એનો રસ ઉપજવાનો સંભવ જ નથી, શક્યતા જ નથી. શબ્દો ભલે કે હવે શું, જેમ કોઈ વાર્તામાં રસ આવે ને માણસને, તો આ વાત આગળ ચાલી, હવે શું, હવે શું, હવે શું, હવે શું, એમ એ શૈલી માટે એને અનેક વાર્તાઓ કરવી પડે. એટલે લેક્ચર આખું દાખલાઓથી વાર્તાઓથી ભરપૂર થઈ જાય, આ એનો લક્ષણ છે. હવે માપકાઢ કાઢી લેજો ક્યારેક કોઈને સાંભળો તો. અને એ એક જ ટુકડા હોય, જે વાર્તા જેવા હોય, ટૂચકા જેવા હોય, એને એવી રીતે રજૂઆત કરે કે જેમાં સામામ સામો માણસ પહેલેથી રોકાઈ જાય, ને એ રોકાવાનું કારણ એને એક જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે કે હવે આમાં પાછો શું કહેવા માંગે છે, વાત તો માંડી પણ હવે એનું પરિણામ શું, એમ પહેલેથી સસ્પેન્સ સ્ટોરી આવે છે કે નહીં વાર્તાઓમાં, કે વાર્તા કહેનાર વાર્તાના પરિણામને કહેતા પહેલા એવી રીતે આડું ઓવળું ગૂંચવે અને ગૂંથે કે સાંભળનારને એની જિજ્ઞાસા રહ્યા કરે કે હવે શું, હવે શું, હવે એ પછી શું, પછી શું, પછી શું, એટલે રોકાઈ જાય. અને એ જિજ્ઞાસા પાછળ એ બીજો વિચાર કરી શકે નહીં કે આ કહે છે એ બરાબર છે કે બરાબર નથી, જકડી રાખે, એંગેજ કરી નાખે. આ એક એની કૃત્રિમ પદ્ધતિ છે. વક્તાપણાની શીખવણી જ્યાં થતી હોય ત્યાં આવું બધું શીખવવામાં આવે છે કે જો એક તમારે સારા ઓરેટર થવું હોય તો આવું બધું તમારે બીજાને આવા વક્તાઓને સાંભળીને અથવા તો એવી વક્તાપણાની પ્રેક્ટિસ કરીને શીખી લેવું જોઈએ કે જેથી તમે શ્રોતાઓને આકર્ષી શકો. ભલે એવી કૃત્રિમ પદ્ધતિ નહોતી, એ આપણે ઉપોદઘાતમાં લખ્યું છે ગુરુદેવના વિષયમાં, આ જ ગ્રંથના ઉપોદઘાતમાં એ વાતનું ધ્યાન દોર્યું છે. બીજા પેરેગ્રાફની વચ્ચે છે કે સાદી ભાષામાં પણ છણાવટ કરવાની વિશદ શૈલીમાં અધ્યાત્મની અનેક વિધ સૂક્ષ્મતા આવતી હતી. અસ્થિ થાપી આત્માનું સૂક્ષ્મ સ્વરૂપ અને તેની પ્રાપ્તિની જે વિધિ, એ વિષયમાં અનેક વિધ પ્રકારે સૂક્ષ્મતા આવતી હતી. પુરુષાર્થ પ્રેરક તીક્ષ્ણતા, પુરુષાર્થમાં ઉત્તેજિત થાય કોઈ પણ આત્મા સમ્યક પુરુષાર્થમાં, એનું તીક્ષ્ણ વાગબાણ, જોરદાર ભાષા આવતી હતી. સ્વાનુભવની અભેદતા, ભેદથી કહેતા હોવા છતાં સ્વાનુભવમાં જે અભેદપણું અનુભવ ગોચર છે એનો જે ધ્વનિ છે એ ભેદના કથનમાં પણ અભેદતા ઉત્પન્ન થતી હતી. અભેદતા નિર્દેશક ભાવ, એ આદિ અલૌકિક ગુણોથી વિભૂષિત એવી તેઓ શ્રીની વાણીમાં અસ્થિ થાપી છે. પછી આ નાસ્તની વાત લીધી છે. એવી તેઓ શ્રીની વાણીમાં લૌકિક વક્તૃત્વ કળાની કૃત્રિમતા ન હોવા છતાં, એ આ કૃત્રિમતા છે બરોબર, જે બીજા વક્તાઓમાં હોય છે, સસ્પેન્સમાં રાખવું વગેરે, શબ્દ ભંડોળ અનેક પ્રકારના તૈયાર રાખવા, પૂર્વ તૈયારી કરવી, એવું બધું. લૌકિક વક્તૃત્વ કળાની કૃત્રિમતા ન હોવા છતાં વિદ્વાનમાં વિદ્વાન શ્રોતા અને અભણમાં અભણ શ્રોતા ઉપર કોઈ અવર્ણનીય પ્રભાવિત અસર થતી હતી કે હજારો શ્રોતાઓ પ્રવચનમાં જાણે મંત્રમુગ્ધ થઈને ડૂબી જતા. આખો આપનો પ્રત્યક્ષ અનુભવ છે. કારણ શું આનું, આનું કારણ શું, એ આમાં નથી લખવા, આપણે ચર્ચા કરીએ છીએ કે એ વિષયનો જે રસ છે, અધ્યાત્મ વિષયનો તે વિષયક રસ છે, એ રસ સહિતની રસબસ્તી વાણી હતી. એ રસની જે મીઠાશ છે, શાંત રસની જે મધુરતા છે, એનું એ કારણ છે, એનું નિમિત્ત પડે છે. પછી એમાં વિદ્વાન કે અભણ સાંભળનાર છે એનો એની અંદર ભેદ રહેતો નથી. નહીતર શું થાય કે બહુ મોટા વિદ્વાનો ભાષણ કરે તો સામાન્ય માણસને ન સમજાય. એમાં શું થાય છે વક્તાઓની અંદર કે એકદમ વિદવત્તા ભર્યું જો ભાષણ હોય તો સામાન્ય સમજણ વાળાને કાંઈક સમજણ પડે નહીં, અને એકદમ ચાલુ લોકો સામાન્ય લોકો સમજે એવી શૈલી વાપરે તો વિદ્વાનોને મજા ના આવે. આ બધી વાત સામાન્ય વાતો છે, આ બધી આમાં કાંઈ એવી વિદવત્તા લાગે નહીં. પણ આમાં આ એક એવો પ્રકાર છે કે સૂક્ષ્મતાને લઈને વિદ્વાનોને પણ એમ લાગે કે અરે આપણે સમજીએ છીએ પણ આત્મ સૂક્ષ્મ નથી સમજતા, છતાં ભાષામાં અને એવી શબ્દોમાં એવી વિદવત્તાનો ભરી હોય એટલે અભણ માણસને પણ એનો આકર્ષણ રહે, એ ચાર ઉભો થાય છે બંને વર્ગને. અને એનું કારણ એ વિષયનો જે રસ છે, અધ્યાત્મ રસ છે, આત્મરસ છે, એનું એ કારણ છે. તો કહે છે કે ત્રિકાળી નિજાનંદ પ્રભુ તે ભાવ છે, આ તો વાત આમાંથી લીધી તમે, કે એક જ વિષયમાં સરસ નિરસ પરિણામ અને સરસ પરિણામમાં આટલો બધો આંકરો છે, તો એવા જ અધ્યાત્મ રસનો અનંત રસનો જે રસકંદ છે એને અહીંયા ભાવ કહે છે. ભાવ અને ભાવના બે વાત લીધી છે ને, એને અહીંયા ભાવ કહેવો છે. કેમ કે જે સામાન્ય વિકલ્પ છે એના કરતાં ઘણા રસવાળા પરિણામ છે એમાં તે રસની ઘનિષ્ઠતા જોવામાં આવે છે. ત્યારે આ તો શક્તિનો જે પિંડ છે એમાં તો અનંત ઘન છે, એવા રસનો અનંત ઘન છે, એ તો અનંત રસનો એ ઘન છે, એને અહીંયા ભાવ કયો છે, પારિણામિક ભાવ કયો છે, કે જે પારિણામિક ભાવનું સામર્થ્ય અનાદિ અનંત સર્વકાળે એક જ સરખું રહે છે, કિંચિત માત્ર એની અંદર વધઘટ થતી નથી, કિંચિત માત્ર વધઘટ થતી નથી, એવા ભાવને અહીંયા પારિણામિક ભાવ કહેવામાં આવે છે. અથવા આત્માનું એ સ્વરૂપ છે, પારિણામિક ભાવ એ આત્માનું સ્વરૂપ છે, તે ભાવ છે. અને તેના અવલંબને જે નિશ્ચય મોક્ષનો માર્ગ એટલે અનંત ગુણની શુદ્ધ પર્યાય આંશિક રૂપે પ્રગટ થઈ, જેમાં દર્શન જ્ઞાન ચારિત્ર મુખ્ય ગુણો છે, એટલે એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. પણ અનંત ગુણોનું અંશે શુદ્ધ પરિણમન તે મોક્ષનો માર્ગ છે, તે ભાવના છે. એવી જે ભાવનારૂપ પર્યાય તે ઉપસંભાવરૂપ છે, ક્ષયોપસંભાવરૂપ છે અને ક્ષાયુક ભાવ, એવા ત્રણ પ્રકારથી એને આગમ ભાષામાં કહેવામાં આવે છે. એ આગમ ભાષાનું નિરૂપણ છે, આગમ શૈલી અને અધ્યાત્મ શૈલી, એમાં ઉપસમ ક્ષયોપસમ અને ક્ષાયુક તે આગમ પદ્ધતિથી મોક્ષ માર્ગનું કથન છે. આગમ પદ્ધતિથી મોક્ષ માર્ગના કથનને ઉપસમ ક્ષોપ અને ક્ષાયુક ભાવે કહેવામાં આવે છે. એમાં ઉપસમ દર્શન પણ હોય છે, ઉપસમ ચારિત્ર પણ હોય છે અને જ્ઞાન તો હંમેશા ક્ષોપસમ ભાવે રહે છે, નીચે છદ્મસ્તને એમાં ઉપસમ થતો નથી. એ કેવું જ્ઞાન થાય છે ત્યારે તે ક્ષાયિક ભાવે થાય છે, ત્યારે તો બધી જ પર્યાયો બધા જ ગુણો ક્ષાયિક ભાવે પરિણમે છે, પણ નીચે કેટલાક ગુણોમાં ઉપસમ અને ક્ષયોપસમ અને ક્ષાયક એવા ત્રણ પ્રકારના છદ્મસ્તના પરિણામ મોક્ષ માર્ગમાં આગમ પદ્ધતિ એ કહેવામાં આવે છે. આગમ પદ્ધતિ એટલા માટે કહેવામાં આવે છે કે એમાં કર્મના ઉપસમ ક્ષોપસમ અને ક્ષાયુક પણ એનો નિમિત્ત હોય છે તે પર્યાય. પ્રથમ જે સમ્યક દર્શન પ્રગટે છે અનાદિથી નહીં પ્રગટેલા એવા જીવને પ્રથમ સમ્યક દર્શન પ્રગટે છે તે હંમેશા ઉપસમ સમ્યક દર્શન હોય છે, અને ત્યારે જ્ઞાન અને ચારિત્ર ક્ષાયુપસમ ભાવે હોય છે, પણ દર્શનની મુખ્યતા જોઈને ત્યાં ઉપસમ પર્યાય ગણવામાં આવે છે. એવી જ રીતે ક્ષાયિક ચારિત્રની શ્રેણી ચડે છે ત્યારે દર્શન પણ ક્ષાયિક થઈ જાય છે, ચારિત્ર પણ ક્ષાયિક ભાવે પરિણમે છે, પણ જ્ઞાન ત્યાં ક્ષયોક્ષમ ભાવે હોય છે. હજી ત્યાં જ્ઞાન ક્ષાયિક થતું નથી, એ તો કેવળ જ્ઞાન થાય ત્યારે ક્ષાયિક જ્ઞાન, પણ તે બંનેની મુખ્ય પરિણતિ, એમાં ખાસ કરીને ચારિત્રની મુખ્ય પરિણતિને લઈને એને ક્ષાયિક પરિણમન કહેવામાં, ક્ષાયિક પર્યાય કહેવામાં આવે છે. કેમ કે મુખ્યપણે ત્યાં કર્મનો ક્ષય પણ વિશેષે કરીને જોવામાં આવે છે, તેથી એને ક્ષાયિક પર્યાય કહે છે. નિશ્ચય સમ્યક અને ઉપસમ સમ્યક ને નિશ્ચય સમ્યક કહેવાય, ક્ષોપસમ સમ્યક ને પણ નિશ્ચય સમ્યક કહેવાય, અને ક્ષાયિક સમ્યક ને પણ નિશ્ચય સમ્યક. ત્રણેય નિશ્ચય સમ્યક તો ત્રણેય છે, છતાં ત્રણેયમાં ભેદ છે. નિશ્ચય એ વ્યવહાર સંબંધિત નો અપેક્ષિત શબ્દ છે, નિશ્ચયને વ્યવહાર સાથે અપેક્ષિત છે. ઉપસમ ક્ષોપસમ ક્ષાયિક સાથે એની અપેક્ષા નથી, એ ત્રણેય નિશ્ચય જ છે. પણ નિશ્ચય અને વ્યવહાર એ બંને આપસમાં સાપેક્ષ છે. તો કહે છે કે એ જે ઉપસમ ક્ષોભ અને ક્ષાયિક ભાવો આત્માના અવલંબને પ્રગટે છે, તે તમામ પરિણામ રાગાદી રહિત છે. એ સમસ્ત ભાવો રાગાદી રહિત છે, એમાં રાગ નથી. ભલે અલ્પ શુદ્ધિ હોય અને પૂર્ણ શુદ્ધિ ન હોય, તો પણ શુદ્ધિ તે શુદ્ધિ છે, શુદ્ધિમાં અશુદ્ધિ નથી. શું શુદ્ધિ તે શુદ્ધિ છે, શુદ્ધિમાં અશુદ્ધિ નથી. જેમ થોડો નફો તે નફો છે, પણ નફામાં નુકસાન નથી.
બરોબર,
નુકસાન તે નુકસાન છે કે જે નુકસાનમાં નફો નથી. એક આખું ખાતું જુદું પડે છે. એમ અહીંયા મોક્ષ માર્ગ છે તેને અહીંયા ભાવનારૂપ પરિણામ કહી છે. કેમ કે ભાવની સાથે વાત લેવી છે, ભાવને અવલંબીને ઉત્પન્ન થયેલા પરિણામ તે ભાવના છે. તેને આગમ ભાષાએ ઉપસમ ક્ષોપ અને ક્ષાયિક ભાવો કહેવામાં આવે છે. અધ્યાત્મ ભાષાએ તેને શુદ્ધોપયોગાદી ભાવ કહેવામાં આવે છે. શુદ્ધોપયોગ છે અધ્યાત્મ ભાષાનો શબ્દ. ઉપસમ અસંખ્ય સમય, અસંખ્ય સમય, જગન્ય અસંખ્ય સમય, અથવા જગન્ય અંતર્મૂર્ત એને કહે છે, પણ ઉપયોગ જ અસંખ્ય સમયનો છે. છદમસ્તને સ્વ કે પર કોઈ પણ વિષયમાં ઉપયોગ જાય છે ત્યારે તે વિષયને અવલંબવામાં એ અસંખ્ય સમય ટકે, ત્યારે જ એને એ બરાબર એનો જાણે છે. એને
બરોબર
ત્યારે એને એ બરાબર જાણે છે કે આ ફલાણી ચીજ છે, આ કાગળ છે.
અસંખ્ય સમય થઈ ગયા
એ કાગળને કાગળ પણ જાણતા અસંખ્ય સમય જાય. જાણવા માટે કોઈ પણ પદાર્થનો તે પદાર્થનું જ્ઞાન થવામાં છદમસ્તને અસંખ્ય સમય લાગી જાય છે જ્ઞાન. કેમ કે એમાં તો પ્રોસેસ થાય છે આખો મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનનો. જ્યારે છદમસ્તને મતિ શ્રુત છે તો મતિમાં અવગ્રહ યા અવાય ને ધારણા એટલા ચાર વિક્રમ થપડ્યા પછી પછી શ્રુત જ્ઞાનમાં એની વૃદ્ધિ વિકાસ થાય છે. આ જ પદાર્થ છે ને બીજો નથી, આ કાગળ છે અને કાચ નથી. ઉપસમ પછી તરત ક્ષોપસમમાં આવે છે. કોઈ પણ જીવને મોક્ષ માર્ગની અંદર ઉપસમ સમ્યક દર્શન ઉત્પન્ન થાય એ અસંખ્ય સમય પછી તરત જ ક્ષોપસમ સમ્યક દર્શનમાં આવે. એ ક્ષોપસમ સમ્યક દર્શનનો સાગરોપમનો કાળ છે.
બરોબર,
એને કોઈ પછી એટલી મર્યાદા નથી કે આટલું જ રહે, આટલા કલાક રહે, કે આટલા દિવસો રહે, કે આટલા મહિનાઓ રહે, કે આટલા સાગરૂપમનો કાળ છે, તો પણ અસંખ્ય સમય છે.
બરોબર,
અનંત સમય નથી,
અનંત સમય નથી,
અનંત સમય તો પણ અસંખ્ય સમય છે.
બરોબર,
સર્વ સાધકોને સાધકનો કાળ અસંખ્ય સમયનો છે, અને એ અસંખ્ય સમય પૂરો થયા પછી એ પૂર્ણ દર્શન પ્રાપ્ત થશે. કોઈ સાધક એને સાધક પણ શરૂ થાય અને પૂર્ણતા ન થાય એવું અત્યાર સુધીમાં અનંત સાધકો સિદ્ધ થયા છે એનો એ પુરાવો છે અને એની વિરુદ્ધમાં એક પણ કેસ બન્યો નથી, એ પણ એનો પુરાવો છે અસ્થિ નાસ્તિક, એ બની ગયેલી ઘટના છે. અને ભવિષ્યમાં એમ જ થશે કે કોઈ પણ સાધક ક્યારે પણ સાધક પણ અધૂરો કાયમ રહેશે નહીં, કે એ બાધક થઈને અનંતકાળ રખડશે નહીં, એ પૂર્ણ થશે થશે ને, એની ભવિષ્યની ચોક્કસ પરિસ્થિતિ છે. એ પણ પર્યાયના નિયમમાં જાય છે, ભલે સમય સમયને પર્યાય સ્વતંત્ર છે. અને આપણે એ દ્રષ્ટિકોણ અપનાવશું કે ભલે પ્રત્યેક સમયની પર્યાયના ષટકારકો તદ્દન સ્વતંત્ર છે, છતાં પેટા નિયમનું જે બંધન છે, કાલે કેટલાક દ્રષ્ટાંત આપણે લીધા હતા કે ભાઈ નારકીમાંથી દેવમાં જાય નહીં, દેવમાંથી નારકીમાં જાય નહીં, એવી સ્વતંત્રતા નથી કે ગમે તેમ થાય પાછું, કેટલાક પેટા બંધન એને છે. એમ મોક્ષ માર્ગી જીવને એ બંધન છે કે એને મોક્ષ માર્ગ પ્રગટ થયા પછી એને મોક્ષમાં જ રહેવાનું થાય અને એ સંસારમાં રહી શકે
નહીં,
એને આ બંધન લાગુ પડે છે. એટલે શ્રીમદજી એ વાતને લાક્ષણિક પદ્ધતિથી કહી છે, ઉપદેશ છાયામાં સમ્યક દર્શનને વાણી ભાષા આપી, વાચા આપી. સમ્યક દર્શનને વાચા હોતી નથી, પણ આ એ ફિગર ઓફ સ્પીચ છે, ભાષા અલંકાર છે. શું સમ્યક દર્શન બોલવા માંડ્યું, એને આત્માને સંબોધન કર્યું કે હે આત્મા, જો એક વાર તું મને અંગીકાર કરીશ ને તને ઢળાડીને મોક્ષમાં લઈ જઈશ, પછી તમે એમ કહે મારે મોક્ષમાં નથી આવવું, સારું નહીં ચાલે, તું કદાચ મિથ્યા દ્રષ્ટિ થઈ જઈશ પડીને, અને એમ કહીશ કે હવે મારે કદી મોક્ષમાં જવું જ નથી, મને તો સંસાર એવો રૂચો છે અને એવો ગમે છે, તો પણ તારું કામમાં નહીં આવે, તારી ઈચ્છા કામમાં આવશે નહીં, તારે મોક્ષમાં આવવું જ પડશે. એવી રીતે એક લાક્ષણિક પદ્ધતિથી વાત કરી છે. એનો અર્થ એ છે કે સર્વ સમ્યક દ્રષ્ટિઓ, સર્વ સાધકો એક વાર જો સમ્યક દર્શનને પ્રાપ્ત કરે, એ નિયમથી મોક્ષગામી અલ્પકાળમાં અસંખ્ય સમયમાં મિથ્યા દ્રષ્ટિ થાય તો પણ એની મર્યાદા ઉત્કૃષ્ટ અર્ધ પુદ્ગલ પરાવર્તનમાં પણ એ મોક્ષમાં જાય જાય ને જાય છે. એટલે તો રાજમીજી એમ લીધું છે કે જ્યારે કોઈ પણ જીવને અર્ધ પુદ્ગળ પરાવર્તનનો કાળ બાકી રહે છે અથવા તેથી ઓછો, આ તો વધુમાં વધુ ઉત્કૃષ્ટ દર્શન, ત્યારે તે જીવ સમ્યક ઉપજવાને યોગ્ય છે. એથી વધારે કાળ હોય ને એને કોઈને સમ્યક દર્શન ઉપજે એવું તો બનતું નથી. એસી કેવળ જ્ઞાન મેં નોંધ હે, એમ બીજું કેવળ જ્ઞાનમાં આવી નોંધ છે. એક ડાયરી લીધી કેવળ જ્ઞાનની, વાંચી એમણે ભગવાનના કેવળ જ્ઞાનની ડાયરી વાંચી સંભળાવી, કે કેવળ જ્ઞાનમાં એક આવી નોંધ પડી છે, આ હું તમને કહું છું વાંચીને. ઠીક, બહુ માર્મિક આત્માને લાભ કરતા નથી, બંધ ભાવો હોવાથી આત્માને બંધનના કારણ છે, તેથી તેમાંથી છૂટીને અબંધ એવા મોક્ષ માર્ગના પ્રયત્નમાં આવવું ઘટે છે એવો ભાવ રહેવો જોઈએ. ભલે એ ભાવો થાય, પણ એ ભાવો થાય ત્યારે આવો ભાવ સાથે હોવો જોઈએ, તો એ ભાવોથી છૂટીને મોક્ષ માર્ગમાં પ્રવેશ થશે. ફરીથી ને, જ્યારે જ્યારે શુદ્ધ ભાવો તો મુમુક્ષુને થવાના, જ્યાં સુધી શુદ્ધ ભાવ થયો નથી ત્યાં સુધી શુભ ભાવો સહેજે સહેજે થવાના, તે શુભ ભાવો થાય ત્યારે એમ એવો ભાવ સાથે સાથે રહેવો જોઈએ કે આ ભાવ લાભનું કારણ નથી, આ ભાવ ધર્મ ભાવ નથી, આ તેથી આમાં અહંપણું કરવા જેવું નથી, આમાં રોકાવા જેવું નથી, અને તેથી કરીને આ ભાવથી આગળ વધીને ઉલ્લંઘન કરીને મોક્ષ માર્ગમાં અબંધ ભાવમાં શુદ્ધ ભાવમાં આવવા જેવું છે તો ત્યાં રોકાવાનું ન થાય, નહીતર શુભ ભાવ આવે અને રોકાવાનું થાય થાય ને થાય જ, અને તેથી એ રોકાવાનું સ્થાન હોવાથી ગુરુદેવ શ્રી વિશેષ કરીને તેનો નિષેધ કરતા હતા. એનું કારણ આ છે કે રોકાવાનું સ્થાન અશુભ ભાવમાં જીવ એટલો નથી રોકાતો, કેમ કે ત્યાં છેતરામણ નથી, એ જાણે છે કે આ પાપના પરિણામ છે અને એ તો કરવા જેવા નથી છે. મોક્ષ માર્ગમાં જેને પોતાનું કલ્યાણ કરવું છે એને એ સ્થૂળ જ્ઞાન આટલું તો હોય છે કે આ પાપના પરિણામ છે અને કરવા જેવા નથી, પણ જ્યાં શુભ ભાવ આવે છે ત્યાં એને એમ થાય કે ચાલો આ ઠીક કર્યું, આ ઠીક કર્યું, એ રોકાય છે. અને એ રોકાણ છે એવી ફસામણ છે કે જેમાં એ જીવ એવો ફસાઈને રહે છે, સલવાઈ જાય છે કે મોક્ષ માર્ગમાં આવી શકતો નથી. આ એવા જીવોને કાઢવા માટે આ વાત છે, જે ફસાઈ ગયા છે એને કાઢવા માટે વાત છે. એ સિવાય શુભના નિષેધનો બીજો હેતુ નથી, આ એક જ હેતુ છે. અને બહુ સુંદર રીતે, બહુ અસાધારણ રીતે ગુરુદેવ શ્રીના પ્રવચનનો મુખ્ય મુદ્દો બનીને રહ્યો છે. આ જે સેંકડો પ્રવચનોમાં છે, આ ગ્રંથ જયારે તૈયાર થતો હતો, સંકલન થતું હતું, ત્યારે સેંકડો પ્રવચનો વાંચ્યા, ભાઈ લઈ ગયા હતા ગામડો, કેટલું વાંચ્યું હતું ત્યાં સુધી. ત્યારે એક ધારું વંચાણ ને કલાકો સુધી, કોઈ વખત તો ચાર ચાર છ છ કલાક વાંચવું થતું હતું, અને દિવસો સુધી મહિનાઓ સુધી વાંચ્યું ને. એટલે એક વાત તો બહુ સ્પષ્ટ થઈ ગઈ કે ગુરુદેવ શ્રીના પ્રવચનોનો મુખ્ય ધ્વનિ શું છે, કે મુખ્ય ધ્વનિ આ છે કે જીવો શુદ્ધ ભાવમાં ફસાય છે, અને જે શુદ્ધ ભાવ છે તે આવો છે, ભાવના શુદ્ધ ભાવ રૂપ ભાવના શુદ્ધોપયોગ તે આ પ્રકારે થાય છે, અને એના અવલંબનનો વિષય શુદ્ધાત્મા આવો છે. આટલી વાત તમામ પ્રવચનોનો મુખ્ય સાર છે. ટૂંકી સમરી કરીએ તો આટલી જ છે, તમામ પ્રવચનોની ટૂંકી કરીએ સમરી આટલી જ છે. આ તો અભ્યાસ થઈ ગયો ને, આઠ દસ મહિનાનો સતત અભ્યાસ થઈ ગયો, દસ અગિયાર મહિનાનો આઠનો એમાંથી નીકળે છે. એ તો ઠામ ઠામ એ વિષય આવશે, એ રીતે એટલે ગુરુદેવ શું કહેતા હતા એ જો આટલા મુદ્દાઓ ખ્યાલમાં રાખે તો કોઈ ભૂલમાં ન પડે એવું છે. લ્યો ટૂંકું કહીએ તો એ વખત થોડો વિવાદ ઉભો થાય છે કે નહીં ગુરુદેવે આમ કહ્યું, કે નહીં ગુરુદેવે આમ કહ્યું. પછી બે જો વિદ્વાનો હોય ને સાહિત્ય ગુરુદેવનું વાંચ્યું હોય તો બે ગોતી કાઢે કે જુઓ અમે કહીએ છીએ ગુરુદેવે કહ્યું છે કે નહીં, આ એમના પ્રવચનો રહ્યા, તો વળી સામેથી લાવે કે અમે કહ્યું છે એ ગુરુદેવે કહ્યું છે આ રહ્યું, વિવિક્ષાવશ બે વાત આવે. પણ આટલો ધ્વનિ છે, આ એનો સાર છે, આટલું જો ટૂંકમાં પણ સમજે અને લાગુ કરે પોતાના પ્રયત્નમાં પુરુષાર્થમાં તો બીજી વાતમાં એને કોઈ તકલીફ થશે નહીં. બીજી જે વિવાદાસ્પદ વિષયની બધી વાતો એને એના જ્ઞાનની એવી મોકળાશ થઈ જશે અંદરમાં આપોઆપ, કે એને સમજાઈ જશે કે અહીંયા શું કહેવા માગે છે અને ત્યાં શું કહેવા માગે છે, એની કોઈ ગૂંચવણ રહેશે નહીં. એમ નથી કહેતા કે એમાં પડવાની જરૂર નથી, પડવું બધે, પડવું બધે એટલે એના જ્ઞાનમાં એને ખતમણી હોવી જોઈએ, એનું નામ પડવું છે કે આ કયા ખાતામાં જાય છે. એમાં ભૂલ થાય તો એ પ્રયોજનના વિષયમાં ભૂલી જાય છે, એમ છે. એટલા માટે શું કહે છે? એટલે કે કોઈ પણ રાગ નો અંશ મોક્ષ માર્ગ હોય શકે નહીં. આ બહુ મહત્વનો મુદ્દો છે. તે ત્યાં સુધી કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે મોક્ષ નો માર્ગ ન હોય તે ઉદય ભાવ છે. તેથી બંધ ભાવ છે, તે ઉદય ભાવ છે, અને તેથી ચોખ્ખે ચોખ્ખો બંધ ભાવ છે. એમાં જરા પણ મોક્ષ માર્ગ નથી. ખાસ કરીને જૈનના સંપ્રદાયમાં તીર્થંકર ગોત્રનો આકર્ષણ ઊભું કરવામાં આવ્યું છે કે તમે ફલાણું કરો ને તો તમને તીર્થંકર ગોત્ર બંધાય, ભગવાનની પ્રતિષ્ઠા કરાવો, મંદિર બંધાવો તો તીર્થંકર ગોત્ર બંધાય. પ્રતિમાની સ્થાપનામાં ઘણા થાપે છે, ઘણા એમ કે ફલાણી પૂજા કરો તો તીર્થંકર ગોત્ર બંધાય, ષોડશકારના ભાવો તો તીર્થંકર ગોત્ર બંધાય. ષોડશકારણ ની પૂજા આવે છે કે નહીં? બહુ મર્યાદિત છે, પણ એમ ક્યાં બંધાય છે? તો અનાદિથી તીર્થંકર દ્રવ્ય હોય છે. જે તીર્થંકર થવાનો જીવ છે એ તીર્થંકર દ્રવ અનાદિથી છે, એનો સ્વકાળ ક્રમબદ્ધપણે નિશ્ચિત છે. કઈ 24મા કેટલામાં તીર્થંકર થવા એ નિશ્ચિત છે, અથવા કયા ક્ષેત્રમાં થવા, અહીંયા 24 છે, ઓલા પણ તો 24 નથી. મહાવિદ્ય ક્ષેત્રમાં પંચમહાવિદ્યમાં 24 નથી, ત્યાં તો સર્વકાળે તીર્થંકરો થયા જ કરે છે. એ દરેકનું કાળ અને સ્થાન બધું નિશ્ચિત છે. હવે એ તો જે છે તે છે, એમાં કોઈ ભાવના ભાવે માટે થાય. એ દ્રવ તીર્થંકર દ્રવ ન હોય અને ષોડશ કારણ ભાવના ભાવે એટલે એમાં તીર્થંકર પ્રકૃતિ બંધાય અને ભૂતો અનુભવ છે, એ થવાનો પ્રશ્ન છે નહીં. પણ જે કોઈ તીર્થંકર દ્રવ હોય છે તેને તીર્થંકર ગોત્ર બંધાય એવા કર્મની પ્રકૃતિનું નિબંધન થાય, બંધ પડે એવો રાગ કુદરતી એ દ્રવ્યને ઉત્પન્ન થાય છે. તીર્થંકર પ્રકૃતિ બંધાવાના કાળમાં બસ આટલી વાત છે. ઉદય આવે છે તીર્થંકરના ભાવમાં, તે પહેલાના ભાવથી. પછી બધાનો એક સરખો નિયમ નથી, કોઈને ક્યારેક કોઈને ક્યારેક, કોઈને આગળના ભાવમાં, કોઈને બે ત્રણ ભાવ અગાઉ પણ તીર્થંકર પ્રકૃતિનું બંધન શરૂ થઈ જાય છે, અથવા એ પ્રકારનો રાગ શરૂ થઈ જાય છે. ટૂંકામાં એ તો તીર્થંકર દ્રવ હોય છે ને એને રાગ આવે છે. તીર્થંકર દ્રવ ન હોય ને એવી નકલ કરવા જાય તેથી એને તીર્થંકર ગોત્ર બંધાય એવું તો કઈ બનતું
નથી.
એ નકલ નો વિષય નથી. જે અસલ દ્રવ છે એ અસલ છે ને એને એની અસલ્યતમાં એ ભાવ આવે છે. અસલ્યત ને કારણે એ ભાવ આવે છે, એ કોઈ કૃત્રિમતાથી આવે છે એવું પણ ત્યાં નથી. અને કૃત્રિમ કરવા વાળાને કર્મની પ્રકૃતિનું બંધન થતું નથી. કર્મ છે એ છેતરાતા નથી, કર્મના પરમાણુ છે એ છેતરાતા નથી. આપણા જોખે છે ને દુકાને, એવું આપણે ત્યાં એ બોલણી છે કે આ કાંટો કોઈની શરમ નહીં રાખે. શું કે છે? કાંટો કોઈની શરમ નહીં રાખે. એટલે લેવા વાળાને વધારે લઈ લેવું હોય ને જોખવા વાળાને ઓછું દેવું હોય તો કાંટો એ તો જેવું અહીંયા થયું કે બરાબર ત્યાં આવશે લેવલ ઉપર. એ ધર્મમાં પણ એની ચોક્કસ વ્યવસ્થા છે, એના ગુણધર્મો અનુસાર એવી કર્મની વ્યવસ્થા છે જગતની અંદર. કે જીવ પરિણામ કરે ચાહે મનમાં કરે ચાહે બોલીને કરે કે જાય કાયાની પ્રવૃત્તિ સહિત પરિણામ કરે, પરિણામ કરે એટલે કર્મનું બંધન થાય. એમાં ક્યાંય ઓછું અલકું બનતું નથી, કોઈના માટે એ નથી, ગમે તે જીવ હોય જગતનો. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ રાગ છે, એનો મુખ્ય ધ્વનિ એવો છે. રાગમાં અનેક વિવિધતા હોય છે, ઘણા લાંબા સમય સુધી એ રાગ વિવિધ પ્રકારે પ્રવર્તે છે, પણ એનો મુખ્ય એ છે કે જગતના તમામ જીવોને હું ધર્મ પ્રાપ્તિ ઈચ્છું છું. જગતના સમસ્ત જીવો, બધા જ જીવો સહજાનંદમાં નિમગ્ન થા, બધા જ જીવોને શાંતિ થા, કોઈ પણ જીવોને કિંચિત માત્ર દુઃખ ન રહો. જોકે એવા તીર્થંકરના રાગ અનુસાર પણ વસ્તુની વ્યવસ્થા નથી, થતા નથી. બધા કઈ અનંતારી છે અને અનંતાર જગતમાં દુઃખીને સંસારમાં રહેવાના છે, પણ છતાં વસ્તુ વ્યવસ્થા અને રાગને તો મેળ અમસ્તો પણ છે નહીં. રાગ જ એનું નામ છે કે જે વસ્તુ વ્યવસ્થાથી વિરુદ્ધ છે, અને તેથી તેને રાગ અથવા અણછાજતો અયોગ્ય ભાવ કહેવામાં આવે છે. પણ છતાં એ પરમ કારુણ્ય વૃત્તિ છે. લૌકિક દ્રષ્ટિએ, વ્યવહાર દ્રષ્ટિએ જોવામાં આવે તો એ પરમ કારુણ્ય વૃત્તિ છે, પરમ કરુણાની વૃત્તિ છે. તેથી બીજા જીવોની અપેક્ષાએ એ સારી વૃત્તિ છે, સારો ભાવ છે એમ કહેવામાં આવે છે. ખરેખર સારો નહીં હોવા છતાં, એટલે તો શ્રીમદજી સાચું છે કે પ્રથમ જીન પ્રતિમા થા, જીન પ્રતિમા થા આવે છે, આમાં એ આ વિષય ઉપર આવે છે. બહુ ઊંડાણથી વાતો છે. પર અનુગ્રહ, બીજા ઉપરનો ઉપકાર, અનુગ્રહ એટલે ઉપકાર. પર અનુગ્રહ એવી જે પરમ કારુણ્ય વૃત્તિ, તે કરતા પણ પ્રથમ ચૈતન્ય જીન પ્રતિમા થા, ચૈતન્ય જીન પ્રતિમા થા એમ બે વખત કહી દીધું. એટલે કે એવા બીજા પ્રત્યેની કરુણાના, પરમ કરુણાના ભાવમાં આવવા કરતા પણ તું પહેલા પ્રાયોરિટી, જેને કહે છે અગ્રતાક્રમ, ચૈતન્યમાં સ્થિર થવાનો થા. ચૈતન્ય સ્વભાવ, ચૈતન્ય દ્રવ, એમાં જીન પ્રતિમા જેમ સ્થિર છે એમાં તું સ્થિર થા.
બરોબર,
સ્થિર થવું એ જ જીન પ્રતિમા છે. પહેલા તું જીન પ્રતિમા થા, પહેલા જીન પ્રતિમા થા, પછી કારુણ્યના ભાવની વાત છે. પહેલા નથી, માણસ સ્થાપે છે અહિંસા પાળો, એકેન્દ્રીથી માંડીને પંચેન્દ્રી પર્યંત તમામ સમસ્ત જીવોની અનુગ્રહપૂર્વક, કરુણાપૂર્વક અહિંસા પાળવી ઘટે છે. પછી એને એટલી મુખ્યતા આપે, એટલી મુખ્યતા આપે કે આત્માનું દર્શન શું, જ્ઞાન શું, ને ઠરવું, ચારિત્ર શું, એનો કાંઈ એમાં પત્તો લાગે
નહીં,
એને ભૂલી જાય. એટલે એમ કહ્યું છે, સંપ્રદાયનો ખ્યાલ છે ને કે પરાનુગ્રહ, પરમ કારણ્ય વૃત્તિ કરતા પણ પ્રથમ ચૈતન્ય જીન પ્રતિમા થા, પ્રથમ ચૈતન્ય જીન પ્રતિમા થા, એ મુખ્ય છે. ઓલું ગૌણ છે. તે ઉદય ભાવ છે, મોક્ષનો માર્ગ તે નથી, તે ઉદય ભાવ છે. ઉદય ભાવ છે તેથી બંધ ભાવ છે. કર્મના ઉદયની સાથે જોડાયેલો અને આત્માની સાથે નહીં જોડાયેલો એવો તે બંધ ભાવ છે. અને જે આ ઉપશમાદી ભાવો છે તેઓ સમસ્ત રાગાદી રહિત હોવાથી મોક્ષના માર્ગ છે, મોક્ષ માર્ગ સ્વરૂપ છે, અર્થાત મોક્ષના કારણ છે. ઉપસંભાવ, ક્ષયોપસંભાવ અને ક્ષાયિક ભાવ, એ ત્રણેય જે શુદ્ધ નિર્મળ ભાવ છે, ભલે આંશિક શુદ્ધ છે, તે મોક્ષ માર્ગ સ્વરૂપે છે અને મોક્ષના કારણ તરીકે એને ત્રણેય કાળે સ્થાપવામાં આવ્યા છે. ત્રણેય કાળે, એમાં કોઈ કાળે મોક્ષના માર્ગમાં ફેર નથી. ભાઈ અત્યારે ચોથો વારો છે, દુષમ દુષમ કાળ છે, અને હુંડાવ સર્પણીનો આ ચોથો કાળ ચોથો આરો છે, માટે મોક્ષ માર્ગમાં ફેરફાર કરો. દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ અનુસાર મોક્ષ માર્ગમાં ફેરફાર કરો એ ભગવાનની આજ્ઞાનું, ભગવાનના અનંત તીર્થંકરોના સ્થાપિત સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે, અને જગતને ઉન્માર્ગે લઈ જવાનો એ અપસિદ્ધાંત છે.
બરોબર.
શું છે?
અપસિદ્ધાંત
છે, વિપરીત સિદ્ધાંત છે અથવા ઉન્માર્ગ છે. એ 116મો બોલ થયો. 117. જે શક્તિરૂપ મોક્ષ છે તે તો ત્રિકાળ સ્વભાવ છે, તે મોક્ષ કરવો છે કે તે મોક્ષ થયો છે તેમ નથી, પણ એ શક્તિરૂપ મોક્ષનો આશ્રય કરીને જે પર્યાય થાય તે વ્યક્તિરૂપ મોક્ષ છે. શું કહેવું છે આમાં? કે જે આત્માનો સ્વભાવ છે એ મોક્ષ પર્યાયની સદ્રશ ભાવે હોવાથી અને એનું સ્વરૂપ શક્તિ રૂપે હોવાથી એને શક્તિરૂપ મોક્ષ કહેવામાં આવે છે. એ પણ વ્યવહાર વચન છે. મોક્ષને એને નામ આપ્યું.
બરોબર.
ખરેખર તો ત્રિકાળી સ્વભાવને બંધ મોક્ષની અપેક્ષા નથી, એ તો બંધ મોક્ષની અપેક્ષાથી પર છે, પણ એને ઓળખાવવા માટે એમાંથી જે વ્યક્તિ એના જેવી જ થઈ તેથી એને શક્તિ, એવી જ શક્તિ છે એમ કહેવામાં
આવે.
એવી જ પૂર્ણ વ્યક્તિ વ્યક્ત થતી હોવાથી વ્યક્તિનું જે નામ આપ્યું તે જ શક્તિનું નામ આપ્યું અહીંયા એમ કહે છે. તેથી જે શક્તિરૂપ મોક્ષ છે તે તો ત્રિકાળ સ્વભાવ છે. જે શક્તિરૂપ મોક્ષ છે તે તો ત્રિકાળ સ્વભાવ છે. અને તેથી શ્રીમદજી એક વાત બહુ સારી લીધી છે, આપણે એનું ઉદાહરણ લીધું છે અહીંયા 645 છે, સુગાનીજીના બોલ છે, એમાં એનું ઉદાહરણ લીધું. 80મો બોલ છે, ઉપદેશ છે એમાંથી, કે દિગંબરના આચાર્યો એમ કહે છે, એમને તો બે સાહિત્ય વાંચ્યું દિગંબર સુકાંબર, કે મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે. આવે છે મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે એમ કહ્યું. એનો અર્થ શું? કે જે આ શક્તિરૂપ મોક્ષ છે એવો જે ત્રિકાળી સ્વભાવ તે મારું સ્વરૂપ છે એમ સમજાય છે ત્યારે એને મોક્ષ સમજાય છે એમ કહ્યું. નવે તત્વનું જ્ઞાન થયું ને, ત્યારે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થયું ત્રિકાળી સ્વભાવના આશરે, ત્યારે નવ તત્વનું એને જ્ઞાન થઈ ગયું, ત્યારે એને મોક્ષ પર્યાય કેવો થાય એ પણ એને સમજાઈ ગયું, અને દ્રવ સ્વભાવે શક્તિરૂપ મોક્ષ કેવો છે એવું પણ એને સમજાઈ ગયું. એટલે એ વાતને ગૂઢ ભાષામાં એમણે મૂકી કે દિગંબરના આચાર્યો એમ કહે છે કે મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે. મોક્ષ થતો નથી એમ કેમ કહ્યું? પર્યાય તો મોક્ષ થાય છે. તો કે અહીંયા એમ કહેવું છે કે જેને સમ્યક દર્શન થયું એને પોતાનું સ્વરૂપ સમજાયું, અને જે સ્વરૂપ સમજાયું ત્યાં મોક્ષ તો થતો જ નથી. જે પોતાનું સ્વરૂપ સમજાયું ત્યાં કઈ મોક્ષ થાય છે? ત્રિકાળી સ્વભાવમાં મોક્ષ થાય છે. એટલે એમ કહી દીધું કે મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે. આમ સ્વભાવનું જ્ઞાન થયું એમાં કેવું જ્ઞાન થયું એની ગૂઢ ભાષાથી નિરૂપણ કર્યું કે સ્વભાવનું જ્ઞાન આ રીતે થાય છે એમ દિગંબરના આચાર્યો કહે છે. આ રીતે વાત કેવી ગૂઢ ભાષા છે, બહુ સારી થઈ ગઈ છે. દૂર દિવસે પ્રવચનમાં આવી વાત લેતા હતા, ઘણી જુઓ કેવી વાત લખે છે. આ આપણે આમાં લીધું છે કે નાનામૃતમાં નથી લીધું? નાનામૃતમાં છે, નથી લીધું? ગુણ નથી
ખેંચો
પણ આમાં આમાં છે ગ્રંથમાં 80મો બોર્ડ છે. દ્રષ્ટિ પ્રકાશમાં તો ક્યાં પછી કેટલામાં પાને છે આધ્યાત્મ પરાગ પણ અહીંયા હોય કે નહીં હોય પણ તે બહુ ઓછા ગ્રંથ હતો ને વેચાઈ ગયો. આધ્યાત્મ પરાગ નથી આમાં છે. દિગંબરના આચાર્ય એમ સ્વીકાર્યું છે કે એમ કહ્યું છે, એમને કન્સેપ્શન જ લીધું છે, એમ સ્વીકાર્યું છે કે જીવનો મોક્ષ થતો નથી પરંતુ મોક્ષ સમજાય છે તે એવી રીતે ત્યારે રહેતો નથી, અર્થાત મોક્ષ સમજાય છે. આ વાત શુદ્ધ નહીંની છે અથવા નિશ્ચય નહીંની છે, પોતે ચોખટ કરે છે. પર્યાયાર્થી નહીં વાળાઓ નહીં વળગીને આચરણ કરે કે હું પર્યાયમાં પણ અત્યારે મુક્ત સ્વરૂપે છું, મને બંધ મોક્ષ નથી, તો રખડી મરવાનું છે. ટૂંકા શબ્દો છે, અક્ષરશ એમ લીધું છે, એમ વળગી આચરણ કરે તો તેને રખડી મરવાનું છે. આક્રોશ વિચાર દ્રષ્ટિ છે ને એને ઊંધું લીધું, એમ જે નિશ્ચયથી લેવાનું છે એને વ્યવહાર મળ્યો. નિશ્ચયનો વાત વ્યવહારમાં ના લેવાય ને વ્યવહારનો નિશ્ચયમાં ના લેવાય.
જય હો સનાતન દિગંબર, જય ધર્મનો, જય હો.